तो फूट रहे। जारे आपनो अंतःकरण मन बुद्धि चित्त अने अहंकार ये स्वयं व्यवहारिक अने भौतिक जगत नी वास्तविकता ने जे समझी ले एनु पूरे पूरु ज्ञान थई जाय। तो ज्ञान थया पछी चैतन्य ब्रह्मनी अनुभूति थाय। पण ज्यां सुधी અંતઃકરણ ચતુષ્ટય પોતાના સ્વસ્થાને સ્થિત થતું નથી ત્યાં સુધી બ્રહ્મી ભાવ પ્રાપ્ત થવો અશક્ય છે। જ્યારે પૂરેપૂરી સમજણ મેળવી લીધા પછી એ પરમાત્માની શક્તિની વ્યાપકતા એનું સર્વત્રપણું દ્રઢ થાય ત્યારે જે બધી જ રીતનો ભરપૂર ખજાનો સંતોષનો સુખનો શાંતિનો એ પ્રાપ્ત થશે। દોને દસ તો ચૌડે હુએ ભરા રહ્યા ભરપૂર, જેમ ખજાનો ખાલી ન થાય। ખજાનો માનો તો ખાલી થઈ જાય તો, પણ આ અનંત બ્રહ્મ એ ક્યારે પણ ખાલી થઈ શકતું નથી, ભરા રહ્યા। વૃત્તિઓ જ્યારે સાત્વિક બને અને સ્વમાં ભળી જાય, સ્વ એટલે પોતાનામાં વિલીન થઈ જવું, બહાર ભટકવું નહીં, તે ભટકવામાં ક્યારે પણ સુખ શાંતિ કે સંતોષ પ્રાપ્ત થતો જ નથી। એ જે પોતાનામાં વિલીન થઈ જવાનું છે અને પોતે પોતાનામાં ભળી ગયા પછી જે એને આત્માનો અનુભવ થયો, એને સ્વયં ભરપૂર એવી અવસ્થા પ્રાપ્ત કરી લીધી, પૂર્ણ સંતોષ થઈ જાય કે હવે મારે કઈ જરૂર નથી, જમવા બેઠા આવીએ, પૂરેપૂરા ઘરે આવી ગયા, આગ્રહ અને તાણ પણ પૂરી થઈ ગઈ હોય અને પછી કહે બિલકુલ નહીં થઈ ગયું, એનું નામ છે ભરપૂર, ભરા રહ્યા। પણ એ તૃપ્તિ છે થોડાક સમય માટે, ફરી પાછી એ પરિસ્થિતિ આવીને ઉભી જ રહેવાની છે, ખાલીપણાની ક્ષુધાની, જ્યાં માણસ સ્વયં પોતે જ પોતાનામાં સંતોષ ન માને ત્યાં સુધી સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી। એ બીજાની પાસેથી સુખ શોધવા જશે તો એને નહીં મળે, અને મળશે તો પણ એની અંદર કંઈક ને કંઈક ક્ષતિઓ અને ખામીઓ વાળું હશે, કે જે હંમેશા એને એ ક્ષતિઓ એ ખામીઓ એને ખટક્યા કરશે। પણ જે ભરપૂર અવસ્થા છે સ્વસ્વરૂપની, પોતાના આત્મદર્શનની, એને પૂરેપૂરી તૃપ્ત, એમાં સહેજ પણ એને ભૂખ નથી, કશાની ભૂખ નથી, અને ભૂખ એટલે કોઈ પ્રકારની એષણા નહીં, વિત્તેષણા નહીં, ભોગેષણા નહીં, પુત્રેષણા નહીં, કોઈ પણ પ્રકારની ઈચ્છાનો લેશ માત્ર નહીં, અને ઈચ્છાઓ માત્ર દુઃખનું કારણ છે। જેટલી ઈચ્છાઓ વધારે એટલી ઉપાધિઓ વધતી જ જવાની, વધતી જ જવાની। જીવનમાં શાંતિ જોઈતી હોય તો બને એટલી ઈચ્છાઓ ઓછી કરજો, જેનાથી ચલાવી લેવાય જેવું શક્ય હોય ચલાવી શકતા હોઈએ તો પછી બીજાને માટે જ્યારે ઈચ્છા ન કરી. પણ જો ઈચ્છાની તમે સહેજ પણ અપેક્ષા રાખી તો ઈચ્છાને હજારો ઈડા હોય છે, એ બધામાંથી નવા નવું નવું જન્મવાનું. આત્મતૃપ્તિ કે જે પોતાની સમજને પોતાની દ્રષ્ટિને એને વૃત્તિને આમ ફેલાવી દે વિશાળ ફલકની અંદર અને સર્વત્ર સમબુદ્ધયા સપ્રાપ્નુવંતી માં એવ સર્વત્ર સમબુદ્ધયા, જે સર્વત્ર બધી જગ્યાએ કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બધે જ એક જ તત્વ છે પરમાત્મા, બીજું અન્ય છે જ નહીં. એ પ્રકારની વૃત્તિ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે જ આપનું વંતી માં ત્યારે જ એ મને પ્રાપ્ત કરી શકે. અને જ્યારે સ્વસ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ કે ઈશ્વરમાં ભળી ગયા પછીથી એટલો બધો તૃપ્ત થઈ ગયો છે કે એને કોઈ પણ પ્રકારની ભૂખ તરસ ઈચ્છા વાસના કશાક બી નહીં, કોઈ લોલુપતા નહીં કે મારે આ બાકી રહ્યું છે મારે બી આ કરવું છે. મોટે ભાગે જોઈએ સમજણની અપરિપક્વ અવસ્થા માણસને ગમે એટલો વયોવૃદ્ધ હોય તો વૃદ્ધ હોય તો પણ એક બાળક એની બુદ્ધિ છે, બાળક બુદ્ધિ. જ્યાં સુધી પોતે પોતાને માટે જાગ્રત નથી ગમે એટલો વયસ્ક હોય પણ માત્ર બાળક બુદ્ધિનો એક વિશેષ નથી, ભલે ઉંમરમાં પ્રૌઢ જ્ઞાન વૃદ્ધ નહીં હોઈ શકે. આપણે ત્યાં વયોવૃદ્ધ અનુભવ વૃદ્ધ જ્ઞાન વૃદ્ધ આવા જુદા જુદા શરીરથી વૃદ્ધ છે માટે વૃદ્ધ નથી કહેવાતા. બાકી આપણા ઋષિઓ બહુ સરસ વાત શિષ્યો વૃદ્ધા યુવા ગુરુ, ગુરુ યુવાન હોય અને શિષ્ય વૃદ્ધ હોય. ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનું શિષ્યસ્તુ છિન્ન સંશય વ્યાસજી ભાગવત. ગુરુની ઉંમર નાની હોય શિષ્ય વયોવૃદ્ધ હોય જ્ઞાન વૃદ્ધ નહીં, જ્ઞાન વૃદ્ધ જે છે એ. પણ જ્ઞાન વૃદ્ધ હોવાને કારણે મૌન રહે, ગુરુસ્તુ મૌન વ્યાખ્યાન. ગુરુના જીવનના જે સાત્વિક ભાવો છે એના સાત્વિક સ્પંદનો છે, ગુરુનું જે જીવન છે એ મૌન વ્યાખ્યાન, એના સ્પંદનો વ્યવહાર એ પણ એક મૌન વ્યાખ્યા છે, એ વાણી છે પણ મૌન વાચા. અને એના વડે આપોઆપ શિષ્યને અનેક સંતાપ હારીને અનેક સંતાપો દૂર કરવાને સમર્થ હોય સદગુરુ. એવી ભરપૂર અવસ્થા ભરપૂર અવસ્થા જેને પ્રાપ્ત કરી હોય એ બીજાને તૃપ્ત કરી શકે, પણ પોતે જ અધૂરો હોય વાસનાઓ વિષયોથી ઈચ્છાઓથી એ બીજાને શું ભરી શકવાનું છે, બીજાને તૃપ્ત ક્યાં કરી શકવાનું. સમજવાનું આપણે એક જ છે કે આપણી દ્રષ્ટિ ક્યારે પણ સંકુચિત ન રહે, વિશાળ ભાવના, અને વિશાળ ભાવનાની અંદર બધું જ સમય જાય એમાં કશું જ બહાર ના રહી શકે. એટલે સુધી આવી જાય પિંડેશો બ્રહ્માંડે, જે સમગ્ર વિશ્વમાં છે એ આ શરીરમાં પણ છે, અને જે શરીરમાં છે એ વિશ્વમાં છે, એનાથી બહારનું આ જગતમાં કશું જ છે જ નહીં, આવી સમજ એ જ એને પૂર્ણતા સુધી લઈ જઈ શકે. પરબ્રહ્મ આંતરબાહ્ય બધે જ એક જ અવસ્થા છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. આવી દ્રઢતા સમજણમાં પરિપક્વ થઈ ગઈ છે, અને પરિપક્વ અવસ્થા જ માણસને સતત પોતાનામાં જ સ્થિત કરી દેશે, અધૂરો નહીં રહે. ભરા રહ્યા ભરપૂર, પણ ક્યારે? ચોવડે હુએ દોને દસ, દ્વૈત અને ઇન્દ્રિયોની સૂક્ષ્મતાઓ એના વિષયો, એને સમજણ પૂર્વક જ્યારે ઈશ્વરની શક્તિ અને અનુભૂતિ એમાં કરી, ભલે ઇન્દ્રિયો છે પણ એની અંદર ચેતના સૂક્ષ્મ છે, ભોગો છે પણ એ ભોગોની અંદર પણ આનંદ છે, અને એ આનંદ કોઈ પણ આનંદ છે એની અંદર સૂક્ષ્મતા રહેલી, એના અલગ અલગ સ્તર હોઈ શકે, સાત્વિક રજસ તમસ, અને એ સ્તર પ્રમાણે એનું સ્થાન જીવનમાં કેવું હોવું જોઈએ એ વિવેકપૂર્વક વ્યક્તિ પોતે એનો સ્વીકાર કરે, તો જ ભરપૂર અવસ્થા સંપન્ન એ સાધક બની શકે. ભરપૂર અવસ્થા સાધન સંપન્ન થવું એ સતત સત્સંગ સ્વાધ્યાય ચિંતન બની રહ્યું છે, જ્યાં ભરપૂર અવસ્થાનો ભાવ કેળવવો છે તો એનું સાનિધ્ય સાતત્યમાં જ રહેવું જોઈએ. વૃત્તિઓ સત્સંગ અને સ્વાધ્યાય માટે દિવસમાં એક વખત તો ભૂખી થવી જ જોઈએ, ક્યાં કેમ ના મળે, અને એક વખત દિવસમાં એક વાર મળી જાય ને તો આખો દિવસ એમાંથી કંઈક ને કંઈક આમ મળ્યા કરશે, એક એક દાણો, અને એ આપણી વૈચારિક અવસ્થા, આપણું મન પણ સતત એ વિચારોથી ભરાયેલું રહે. બીજી વૃત્તિઓમાં ના કંઈ પણ કરતા એ ભલે, પણ દિવસમાં એક વાર કે બે વાર કે અમુક સમયે આપણું જે સૂક્ષ્મ ચિંતન છે એનું સાનિધ્ય તૂટવું જ નથી, અને તો જ ભરપૂર અવસ્થા એ પ્રાપ્ત કરી. સાધક ચાહે ભક્ત તરીકે, જ્ઞાની તરીકે, ઉપાસક તરીકે, સતત પોતાના સાધનમાં એ તરબોળ રહેવો જ જોઈએ, અને જે ભરપૂર અવસ્થા છે એને આમૂલ પરિવર્તન આપી શકે છે. જે એની અવસ્થા હતી એના કરતા કંઈક વિશેષ સ્વરૂપ એને પ્રાપ્ત થયું, અને વિશેષતા પ્રાપ્ત કરવા માટે પણ એને સગળે સમદ્રષ્ટિ કરવી, અને એટલે જ કહ્યું કે સહેજે ભયા બહુ, સ્વયં એને પોતાનો સહજની અંદર અનાયાસે જે ભરપૂર અવસ્થા હતી એ એને હંમેશ માટે થઈ ગઈ. સહેજે સહજાવસ્થા, ચાણક્ય કહે છે ઉત્તમ સહજાવસ્થા, પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થવાની એને સહજ અવસ્થા કહેવામાં આવે. બાકી અન્ય પ્રવૃત્તિઓ એને પછીની નિકૃષ્ટ અવસ્થા કહી છે, પણ જો ઉત્તમમાં ઉત્તમ માનવ જીવનની કોઈ પણ અવસ્થા હોય, સાધકની ઉત્તમમાં ઉત્તમ અવસ્થા તે સહજ અવસ્થા છે. અને સહજ અવસ્થામાં કરવું પડતું નથી હોતું, આપોઆપ થઈ જતું હોય છે. બ્રહ્મ સ્વયં બ્રહ્મ જ છે, એને બ્રહ્મ થવું જ નથી પડતું હોતું. અને બ્રાહ્મી અવસ્થા એક સહજ અવસ્થા છે, જો એને મળવા મેળવવાની વાત હોય તો દ્વૈત થઈ જશે. ત્યાં એક રસ્તા સમરસતા, બ્રહ્મ સાથેની પૂર્ણ વિલીનતા એનો અનુભવ નહીં થાય, કહેનારો જુદો પડી જશે. એટલે બ્રાહ્મણી ભાવનું સાતત્ય આપણા જીવનમાં સ્વ અનુભવ માટે, ચર્ચા કરવા માટે નહીં, વાદ વિવાદ માટે નથી. વાદ વિવાદથી કોઈ પણ દિવસ આત્મસ્થ થઈ શકાશે નહીં. હા, તાર્કિક બની શકાશે, અને તર્ક વિતર્કથી વિતંડા આવશે, વિક્ષેપ આવશે, સાત્વિકતા ક્યારેય નહીં. ભરપૂર અવસ્થાનો અર્થ જ એ છે કે સતત વ્યક્તિ પોતાના જીવનનું સાનિધ્ય, પોતાના સ્વસ્વરૂપ સ્વરૂપ બ્રહ્મથી દૂર થઈ શકતું જ નથી. ભરા રહ્યા ભરપૂર, એ જે ભરપૂર અવસ્થા છે, એ ભરપૂર અવસ્થામાં પોતાની દ્રષ્ટિ, પોતાની સમજણ એટલી બધી વ્યાપક હોવી જોઈએ કે ક્યાંય સંકુચિતતા ન હોવી જોઈએ. અયમ નિજ પરો વેત્તિ ગણના લઘુચેતસા, જેની સંકુચિત ભાવના છે, જેનું મન અને બુદ્ધિ સંકુચિત છે, એ બીજાને કોઈ ચીજ વસ્તુ નથી આપી શકતો અને એને સ્વીકારી નથી શકતો આપવા માટે. તો એવી વ્યક્તિ પોતાની વૃત્તિઓને સર્વત્ર સાર્વત્રિક બનાવીને એ આત્મભાવ ક્યાંથી કેળવી શકવાનો? સ્વનો સ્વાર્થ જ માણસને ખાઈ જતો હોય છે, અને એ સ્વાર્થ છે એને ક્યારેય સર્વસ્વ સુધી પહોંચવા જ દેતો નથી. હું એકલો જ ખાઉં, એકલો જ ભોગવું, અને એ રીતની સંકુચિત અવસ્થા માનવ જીવનને ક્યારે ઈશ્વર સુધી પહોંચવા દેતી નથી. અને જ્યાં આત્મસ્વરૂપ ન મળે, આત્મદર્શન ન થાય, તો જીવનનું લક્ષ્ય અધૂરું રહી જશે, અને અધૂરું જીવન કામનું શું? કોઈ પણ ચીજ વસ્તુ અધૂરી હોય એ ઉપયોગમાં આવશે ખરી? એમ લક્ષ પ્રાપ્ત ન થાય, લક્ષ અધૂરું રહે, તો જીવન પણ અધૂરું, અને જીવન અધૂરું તો આ મનુષ્ય જન્મનો ફેરો પણ અધૂરો રહેવાનો. ભરપૂર અવસ્થામાં કોઈ પણ વ્યવહાર ગુણતશ્ચ સ્વચેષ્ટિતા, વ્યાસજી કહે છે, પોતાની જે કોઈ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ અનુસાર, પોતાની પ્રવૃત્તિ અનુસાર એને ચિંતનને છોડવું નહીં. જે વ્યવહાર હોય, જે વ્યવસાય હોય, ભલે રહ્યો, પણ એ વ્યવહાર અને વ્યવસાયની અંદર ઉપલક વૃત્તિ રાખવાની, અંદર ડૂબી નહીં જવાની એમાં. નહીં તો જો એમાં વ્યવહારની અંદર ડૂબી ગયા, એમાં ઊંડા ગયા, તો સ્વસ્વરૂપ સુધી નહીં પહોંચી શકાય. જે આપણી સમજ આપણા પોતાનામાં એટલી બધી આમ સ્થિર અને ભરેલી હોય કે એના દ્વારા બહારથી આવનારો કોઈ પણ વિક્ષેપ, સુખનો દુઃખનો આવેશનો, સુખમાં હર્ષ નહીં, દુઃખમાં રુદન નહીં, પણ એમાં પોતાની જાતને સ્વસ્થ થઈને પકડી રાખે, કોઈ પણ પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિમાં પોતે સ્વસ્થ થઈ જાય કે હું આત્મા પોતાના આત્મામાં જ રહી, બાકી માણસને હલાવી નાખે એવી પરિસ્થિતિ આવે અને ઉખેડી પણ નાખે, એમાંથી બહાર નીકળી કોઈ પણ આઘાત, કોઈ પણ આવી પડેલી પરિસ્થિતિ એમાં પોતે સ્વસ્થ થઈ જાય. કહ્યું છે સ્વસ્થ એટલે પોતે પોતાનામાં ભળી ગયું, અને દુઃખની પરિસ્થિતિ આવે ને ત્યારે પોતાની જાતને પકડી રાખવી, સંભાળી રાખવી બહુ મુશ્કેલ. ત્યારે એની બાજુમાં બીજો કોઈ માણસ જોઈએ એને સંભાળનાર. અને આપણે પણ જોઈએ છે કોઈ માણસને કોઈ એવી પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે બધા જ પરિવારવાળા એની આજુબાજુ આવીને બેસી જશે, એને જે એણે ગુમાવ્યું છે એનું દુઃખ છે એને ધીરે ધીરે પોતાની ક્ષમતા પ્રમાણે એને આધાર ટેકો આપી અને એને ઊભો રાખશે અને પડી નહીં જવા દે. આવી પડેલી એ અસહ્ય પરિસ્થિતિમાં માણસ ભાંગી ન પડે એટલા માટે આપણા સગાઓ કુટુંબીજનો આપણી ચારે બાજુ આવીને બેસી જશે એને આશ્વાસન કે જેના વડે એ પોતે બલ મેળવી શકે. ચલો એક નથી તો આ બધા સગા સંબંધીઓ છે એ મારી સાથે બેસશે, સુખ દુઃખના ભાગીદાર થશે, મને આશ્વાસન આપશે, ટેકો કરશે. આમ એક વાતાવરણ એવું સર્જવા માટે પણ આજુબાજુથી બધા ભેગા થઈ જાય છે. એમ સ્વસ્થ થવા માટે આપણને આપણું પોતાનું બળ રહેવું જ જોઈએ, અને એ બળ આપણને સતત ભરપૂર રાખે. એમાંથી સહેજ પણ જો ન્યૂન થયું, ખાલી થયું, તો બીજી વૃત્તિઓ અંદર પેસી જશે, ઉલઝામણની, દુઃખની, અશાંતિ. એટલે જ કહ્યું કે જે આપણી વૃત્તિઓ છે એ વૃત્તિઓ બધી જ ભરા રહ્યા ભરપૂર અને ચોડે હુએ દોને દસ, એની વ્યાપકતા એવી પ્રસરી ગયેલી હોય કે દુઃખની અવસ્થામાં પણ એ પોતાની જાતને સંભાળી રાખે. ચલો કઈ નહીં, ક્યાંક ભોગ અને વિષય વાસનાઓ સામે પડેલી હોય છતાંય પોતાની સ્વસ્થતાને એમાંથી સેટ પણ હાલવા ના દે. દોને દસ્તો ચોડે હુએ, બધી જ પરિસ્થિતિ સાનુકૂળ હોય, બધા સાધનો ત્યાં આગળ ઉપસ્થિત હોય છતાંય પોતાની જાતને સંભાળી રાખી અને બિલકુલ દ્રઢ રાખી, એનું નામ છે ભરા રહ્યા ભરપૂર. સહેજ પણ પ્રલોભન નહીં, મન સહેજ પણ વિક્ષિપ્ત ન થાય, ક્ષુભિત ન થાય, ડગી ન જાય. એ જે ભરપૂર અવસ્થા પોતાના સ્વસ્વરૂપ એને, અને સ્વસ્વરૂપમાં આવ્યો એટલે સંયમ એને માટે સહજ છે. જેને સંયમ સહજ થઈ ગયો એ પછી કોઈ પણ અવસ્થા એને વેદના નથી કરી આપી શકે, એને દુઃખ કે અશાંતિ પણ નહીં આવવા દે. કેમ? એ પોતે પોતાની જાતને સંભાળી રાખવા માટે એ સક્ષમ બની શક્યો. માણસ બધું બહુ સંભાળી શકતો, ઘણી બધી જવાબદારીઓ સંભાળી શકતો હોય પણ પોતાની જાતને નથી સંભાળી શકતો. અને એ દ્રઢ સંકલ્પ સંયમ એ જ માણસને પોતાની જાતને સંભાળી શકે. દ્રઢતા નથી, દ્રઢ સંકલ્પ નથી, એ માણસ ભલે આખી ઘણો મોટો વ્યવહારને સંભાળી શકે પણ પોતાની જાતને ન સંભાળી શકે. એ જે સમજણ, એ ક્ષમતા સતત પોતાનામાં બની રહેવી જોઈએ. કોઈ પણ ભોગે પોતે બધી જ વૃત્તિઓને શાંત કરી દઈ, એમાં ભોગ આપવાનો નથી, આપોઆપ જ સમજણપૂર્વક એ શાંત થઈ જાય. અને સમજણપૂર્વક શાંત થઈ ગયા પછી એને કશું જ બાકી ના રહે, એ જે ભરપૂર અવસ્થા એ ક્યાંથી મળી, કોને આપી, કેવી રીતે આવી? મારી પાસે તો કઈ હતું નહીં, તો મળ્યું ક્યાંથી? એક સદભાવ જાગ્યો છે, સદગુરુ મોહે આન મિલે, જબ સહેજે ભયા જબ, સદગુરુદેવની કૃપા પ્રાપ્ત થઈ, ગુરુ મહારાજે મારું બાવળું જાળ્યું. બાકી મારી મનોદશા એવી વિકૃત હતી, એવી અધમ હતી કે સ્વયં લક્ષ્મણદાસજી મહારાજ કે અધમ જીવ એહી ઉદ્ધારણ કારણ વિમલ તનુ ભવ ધારણ. આપણે તો કોઈ પણ જાતના મલ અને આક્ષેપ વિક્ષેપ સિવાયનું આપનું તન છે. શેને માટે? અધમ જીવ એહી ઉદ્ધાર, અધમમાં અધમ જીવ છે એનો ઉદ્ધાર કરવા માટે. બિલકુલ નકામામાંથી નકામું હોય અને એમાંથી સારામાં સારું બનાવી શકે કરવા બનાવવાનું છે. પારસ છે એ લોખંડને સુવર્ણ બનાવી શકે, પણ કટાયેલું લોઢું હશે તો પારસ એને સોનું નહીં બનાવી શકે. પણ જે સંત છે, મહાપુરુષો છે, સદગુરુ છે, એ કટાયેલા લોઢાને પણ સોનું બનાવી શકે. એ સામર્થ્ય જ્યાં હોય કે અધમ જીવ એહી ઉદ્ધારણ કારણ, સત્સંગીને નહીં, ભગવત ભક્તો કે સાધકને નહીં, પણ જે અધમમાં અધમ છે એને પણ પોતાના જીવનમાં ઉન્નતિ અને સાત્વિકતા અપાવવા માટે ભગવાન સમર્થ છે. સદગુરુદેવ પણ એને એ સામર્થ્ય આપી શકે છે. આપી છે સુદુરાચારો, ભયંકરમાં ભયંકર દુરાચારી જીવાત્માને પણ ભગવાન એક ચપટીમાં એક ક્ષણવારમાં ભજતે માં ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તરત જ ધર્મનો આત્મા બની જાય છે. ક્યારે? કે એને કોઈ સમર્થ પ્રાપ્ત થાય, સમર્થનું સામર્થ્યનો ટેકો એને મળી જાય, સમર્થન મળી જાય, તો બસ સહેજે ભયા જહુ. તો અધમ જીવની વૃત્તિઓ અધમ હોય છે, અધોગતિએ જનારો જે જીવ હોય અને સતત એનો વ્યવહાર અને વર્તન પણ અધોગતિનું હોય, એની વાણી, એનો વિચાર, એનો વ્યવહાર એટલું બધું ક્લિષ્ટમાં ક્લિષ્ટ હોય કે સતત વિચારો એના એ જ ઘોળ્યા કરતા હોય, એને બીજાનામાં પણ એવી જ દ્રષ્ટિ દેખાય, ગમે તેવો સાત્વિક પુરુષ હોય છતાં એની અંદર એને વિકૃતિઓ જ દેખાય કરે કે આ માણસ વિકૃત છે, આ માણસ વિકારવાળો છે. જ્યાં પોતાની દ્રષ્ટિ જ બગડેલી હોય ત્યાં બીજાનામાં સારું કેવું, એમાંથી સુવાસ આવવાની નથી, પોતે સુવાસને બગાડી નાખશે. પણ એ અધમ જીવ છે એનો ઉદ્ધાર કરવા માટે વૃત્તિઓ જ્યાં સુધી આપણી અધમમાં અધમ હશે તે અધમમાં અધમ વૃત્તિઓને પણ જે શરણ આપે એનું નામ છે સદગુરુ. અધમમાં અધમ વૃત્તિઓને માંથી જે સુવર્ણ કાઢી લાવે એનું નામ છે સદગુરુ ભગવાન. તો સદગુરુદેવ જ્યારે પ્રાપ્ત થયા ત્યારે પોતાની અવસ્થા સાહજિક બની, સહજ સ્વરૂપમાં ભળી ગઈ, અને સરસ સ્વરૂપમાં ભળી ગયા પછીથી મહારાજે સ્વયં કહ્યું કે શાસ્ત્ર કી સાથે સમજ ગયા, હું સમજી ગયો. તો એ જે આપણી સ્વસ્થ સ્વ અવસ્થા, પોતાનામાં જ પોતાના સ્વરૂપને ઓળખી લેવાની જે આપણી શક્તિ છે એનો ઉપયોગ આપણે જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આપણને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. ભલે કપડાં પહેરીશું, આપણી જાતને ઓળખાવતા આવીશું, પણ આપણા સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી કે હું આટલા અમુક છું. ભલે તમે સ્થૂલ ભાવે ઓળખાવી શકો, પણ આપણે જ આપણા સૂક્ષ્મ ભાવને ઓળખવા માટે આપણે સ્વયં અસમર્થ છીએ. અને એટલા માટે જ લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું સદગુરુ મળે આ ન મિલે, ત્યારે જ દોને દસ્તો સૌરભ.